कागल झा आम पर स्रोत वही रहो कलम द्वार सीत्याई तब क्यों कागल पर यहाँ अंतर आविष्कार कयो लखाई गुरु लीला अने वर्त्यो जय जयकार। गुरु लीलामृत ग्रंथ लखवानी आ रीते शुरुआत करी। गुजराती भाषा में प्रथम तो विचार थयो कि ओवी छंद मां लखू, पर गुजराती में ओवी छंद बहु प्रख्यात नहीं, बधाने वैसे नहीं, एटले सहलामो सहलो छंद कयो छे दोहरा, एटले दोहरामो एमने आ ग्रंथ गुजराती में लख्यो। जे महाकाव्यो छे, जे विश्वनु कल्याण करनारा जे महाकाव्यो छे, ए सरल छंदो मां लखाया छे, एमां आटी गुटी नथी। જેમ બાઇબલની ભાષા સરળ છે તેવી જ ગીતાની ભાષા પણ એટલી સરળ છે કે જેથી સામાન્ય માણસ પણ એને સમજી શકે। અવધૂતજીએ સહેલામાં સહેલો લીધો અને લેખ લખાવનહારને વળી સ્વયં લખનાર થયો ત્રિવેણી સમન્વય અને વર્તો એકાકાર સર્વ ગ્રંથ શિરોમણી ग्रंथ राजनी आम थई शुभ शुरुआत धन्य सरखेज गाम सरखेज थी अनी शुरुआत थई। मदारसा अख्यान सुधी नो अध्यायो गुरु महाराजे आ सरखेज मो लख्या। पछी नारेश्वर मो आवी गया अने नारेश्वर मो आवीने मां रेवाजी ने वंदन करीने पछी पाछा ग्रंथ लखवा बैठा। एमनी कलम सरती जाय જરાય છેકછાક નહી, મોતીના દાણા જેવા સ્વચ્છ અક્ષરો એવા અક્ષરોએ એમને આ ગ્રંથ લખવા મળ્યા। પોતાની ચિદ્ધ શુદ્ધિ માટે ભગવાન દત્તનું ધ્યાન ધર્યું અને સપ્તસતીનું ગુજરાતી કરી અને પોતે લખવા બેઠા। એક જ આસન પર બેસે અને નિયમિત રીતે લખાય, સ્વયં સદગુરુએ દ્રષ્ટાંત આપીને આ વર્ણ ગ્રંથ લખવાની આજ્ઞા કરી છે એટલે વારસે ની સરળ સરતી જાય। અવધૂત કલમ અવિરામ રોકી ના રોકાય એ પૂર્ણ કર્યા વિન કામ, જ્ઞાન કર્મ ઉપાસના રચાયા ત્રણ કાંડ, બ્રહ્મ રસના સ્વાદ થી સભર ભર્યો પ્રકાંડ। એમને કેવો ગ્રંથ લખ્યો છે કે દોહરાઓના મખમલ એના તાણા વાળા રેશમી બનાવી દીધા, રંગ બેરંગી એના ભાવ પૂર્યા એટલે રંગો થયા અને 119,005 દોહરા લખ્યા। એમાં સ્તોત્ર ભજનો હાલરડા આ વિગેરે બુટ્ટા જેવા દેખાય છે, અંદર પૂરેલા બુટ્ટા છે એવી ગ્રંથરૂપી ચાદર અવધૂતજીએ ગૂંથી। અલગજી કે છે ગ્રંથ રૂપી ગુઠી ચાદર એમ લખીએ ઉઠે તેને ના રહે મોક્ષ તણો સંદેહ, જે આ ચાદર ને ઓઢે એને મોક્ષ મળે જ મળે। સંમત 1981 ની સાલ ગુરુદ્વાદશી ને દેની ને અમૂલક ગ્રંથ સાર પૂર્ણ કર્યો અવધૂત જીએ, મૂકી કલમ તત ખેવ ગદગદ કંઠે નમી વજા જય 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 ગુરુદેવ। બરાબર 1981 ની આસો બધી દ્વાદશ જેને અમે વાઘમારસ કહીએ છીએ, જે ગુરુદ્વાદશી કહેવાય છે, એ દિવસે ગ્રંથની પૂર્ણાહુતિ કરી। ભગવાનની પ્રેરણાથી ગ્રંથ લખાયો હતો, ભગવાને લખાયો હતો એટલે ભગવાનને જ અર્પણ કરી દીધો એવો આ સુંદર ગ્રંથ। એના પારાયણો થાય છે 1,78,000 અને લોકોના કેટલાય કામ થાય છે। બાપજીનો મુકામ અમારે ત્યાં હતો, એક બેન છાની માની આ બધાની અમારી નજર ચૂકવીને અમારા ગામના બાપજીની કુટીરમાં પેસી ગઈ। ગુરુ મહારાજ પાઠ પર બિરાજ્યા હતા, પેલી ભાઈ આંખમાં આંસુ આવી ગયા, રડવા લાગી કે શું છે બેન, કે બાપજી હું 45 વર્ષની થઈ છું, મને સંતાન નથી, ખૂબ લાંબી જમીન છે, બંગલા છે, બધું છે ભગવાન, પણ મને સંતાન નથી બાપજી, એક દીકરો થાય એવી દયા કરો. એની આંખમાં આંસુ જોયા, બાઈનો ભાવ જો, અને એ તો ભીજો ને, ભાવ જોઈને ભીજે સંત. કે જો બેન એમ કર, ગુરુ લીલામૃત નો એક અધ્યાય દરરોજ તો વાંચ, એટલે ભગવાન તારી મનોકામના પૂર્ણ કરશે. પેલી બાઈએ કહ્યું, બાપજી હું અભણ છું, હું ભણી નથી, કેવી રીતે વાંચું? બાપજીએ કહ્યું, એમ કર, એક સ્વચ્છ ધોયેલા પાટલા ઉપર દરરોજ ગુરુ લીલામૃત નો ગ્રંથ મૂકો, પુષ્પ ગંધ ને એની પૂજા કર, અને દરરોજ પાટલા પર મૂકેલા ગ્રંથની તું 125 પ્રદક્ષિણા કર, એટલે ભગવાન તારી મનોકામના પૂર્ણ કરશે. પેલી બાઈએ શ્રદ્ધાપૂર્વક આ કર્યું, અને આનંદની વાત, એને ઘેર દીકરા થયા, અને દીકરાને ઘેર આજે દીકરા છે, અને એ બાઈ તો ભગવાનની ઘેર પહોંચી ગઈ. પણ આ ગુરુ લીલામૃત આવો સફળ ફળદાયી ગ્રંથ છે કે જે એનું સેવન કરે એનું કલ્યાણ કરે છે. મવધૂતજીએ વિશ્વના કલ્યાણને માટે જ આ ગ્રંથની રચના કરી છે. જેમ ભગવાન તુલસીદાસે મહર્ષિ વાલ્મીકીજીએ રામાયણની રચના કરી, વ્યાસજીએ ભાગવતજીની રચના કરી અને વિશ્વનું કલ્યાણ કર્યું, તેમ અવધૂતજીએ પણ આ અમૂલ ગ્રંથ આપીને જગત પર, ખાસ કરીને ગુજરાત પર એક મોટો ઉપકાર કર્યો છે. ઓવી છંદ એ મરાઠી છંદ છે. આપણી ગુજરાત સાહિત્ય એકેડમી એટલે ગુજરાત સાહિત્ય પરિષદે પોતાના ઇતિહાસમાં નોંધ લીધી છે કે જેમ સોનેટના પિતા બકઠાકર હતા, બકઠાકોર સોનેટ પહેરેલા ગુજરાતીમાં લખનાર બળવંતરાય ઠાકોર હતા. સોનેટ એ અંગ્રેજી કાવ્ય છે, 14 લીટીનો અંગ્રેજી કાવ્ય પ્રકાર છે. હાઇકુ એ જાપાનનો કાવ્ય પ્રકાર છે, એ સ્નેહરસની શરૂઆત કરી. તેમ પદ્યને બદલે ગદ્ય, ગદ્યમાં પ્રથમ લખનાર સુરતનો નર્મદ હતો એટલે એને ગદ્ય સાહિત્યનો પિતા કહે છે. બક ઠાકોરને ગુજરાતી સોનેટનો પિતા કહે છે, સ્નેહ રશ્મિને ગુજરાતી હાઈકાનો પિતા કહે છે, તેમ અવધૂતજીને સાહિત્ય સભા ગુજરાતી ઓવી છંદના પિતા કહે છે. ગુજરાતીમાં ઓવી છંદમાં પહેલું સાહિત્ય રચ્યું હોય તો અવધૂતજીએ રચ્યું છે, પત્ર ગીતા અને એવા ઘણા પુસ્તકો. એટલે ઓવી છંદ ગુજરાતીમાં લાવનાર બાપજી છે, એની સાહિત્ય એકેડમીએ પણ નોંધ લીધી છે. આવી રીતે સાધકને દર્શન કરાવવા એમને લખ્યું કે બીજા કોઈ ગ્રંથો લખ્યા? કે હા, સંગીત ગીતા લખી કે ગીતા તમે ગાઈને બોલો, કેવો આનંદ આપે. અત્યાર સુધી ગીતાઓ આપણે ગુજરાતીમાં જોઈ, તે પદ્યમાં હોય તો હોય એવું પદ્ય રચ્યું છે કે લગભગ સંસ્કૃત જેવું લાગે. જયારે બાપજીએ તો ગીતા એવી લખી કે નાનામાં નાનો ગામડાનો માણસ પણ સમજી શકે. કુરુક્ષેત્ર વિશે લડવા મળ્યા મમ પુત્ર અને પાંડવ વીરા, એ ધર્મ ધરામાં શોભનિયું તું કે મુજને સંજય શૂરા. પ્રશ્નો હદ્રત રાષ્ટ્રનો સુણી સંજય વીર, બોલો સાબણ ભૂપે માથા આમ અધીર. આવી રીતે આખી ગીતા લખી છે, 18 અધ્યાય. સંગીત ગીતા વાંચવા જેવી છે, મનન કરવા જેવી છે, મોઢે કરવા જેવી છે. એ ગણગણીએ ને તો કેટલો આનંદ આવે છે. જે જન્મ્યો તે મરવાનું નક્કી, જે મૃત તેનો છે જન્મ નક્કી, જાણી એ વસ્તુ સ્વભાવ થકી અનિવાર્ય ન થતું આમ દુખી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એનું આ સુંદર ભાષાંતર પદ્ય રચના બાપજીએ કરી છે. એક દેહમો બાળપણ જરા જુવાની જેમ, અન્ય દેહ પ્રાપ્તિ થતા નાગનાનીને વેમ. આખી ગીતા આ રીતે છે. મનન કરવા જેવી છે, મોઢે કરવા જેવી છે, બાળકોને શીખવાડવા જેવી છે. એવી એમને સંગીત ગીતા લખી, પછી પોતાને અન્નમાં મસ્ત આવી જઈને મિત્રોને કાગળો લખ્યા હોય અને મસ્તીમાં જે નીકળ્યો હોય એવો જે એ મસ્તીની છોડો ઉછાળતી એમના હૃદયમાં ની ભાવનાઓ જાગી અને જે કાગળ પર ઠરવાઈ એ બધાને ગ્રસિત કરીને પુસ્તક પ્રગટ કર્યું, એ અવધૂતી આનંદ. અવધૂતી આનંદ રાગ ના આવડે તો પણ વાંચો, જો કેટલો આનંદ આપે છે. એવી રીતે ગુર્જર ગીરામાં, એવી રીતે સંસ્કૃતમાં સ્તોત્રો વગેરે લખ્યા, ભક્તિ અને જ્ઞાન, ભક્તિ સ્તોત્રો અને જ્ઞાન સ્તોત્રો, એ રંગ હૃદય, જે અવધૂતજીનું ભક્તિ હૃદય અને રંગ હૃદય બતાવે અને જ્ઞાન હૃદય બતાવે છે. આવી રીતે એમાં કેટલાય મંત્ર ગર્ભ સ્તોત્રો ગૂંથ્યા છે. એમના ઉપાસ્ય દેવ તો દત્તાત્રય છે, એટલે દત્તના સ્તોત્રો વધારે છે, પણ સાથે સાથે શિવના, પછી માતાજીના, શ્રી કૃષ્ણના, શ્રી રામજીના, હનુમાનજીના સ્તોત્રો પણ છે. અને એ વાંચના જો અજાણ્યો હોય તો એને એમ જ લાગે કે આ ખરેખર એ જ દેવના ઉપાસક છે, નહીં તો આવો ભાવ આવે ક્યાંથી? એક એક સ્તોત્રમાં એવો ભાવ છે. એવી રીતે એમને સુંદર લખ્યું. અને સૌથી મોટું પ્રદાન 52 લીટીનું નાનકડું કાવ્ય દત્ત બાવળી. સરખેજનો એક બ્રાહ્મણનો છોકરો, એનું નામ કમલાશંકર. બિચારો સાવ ગરીબ, 6-7 ચોપડી ગુજરાતી ભણેલો. એ જમાનામાં તો ફાઈનલ પાસ થાય એને માસ્તરની નોકરી મળી જાય શિક્ષકની. પેલો કમલાશંકર એક દિવસ નારેશ્વર ગયો, બાપજીને વિનંતી કરી કે ભગવાન મારે ત્યાં તમે પધારો. બાપજીએ કહ્યું કે તારે ત્યાં હું ક્યારે આવીશ? કે તને નોકરી મળશે તારે હું તારે ત્યાં આવીશ. જો બાપજીની આ ખૂબી હતી, પેલો બરાબર ગાંઠ વાળી દે અને એને નોકરી જ મળી જાય. કોઈ કહે કે બાપજી મારી ઘેર પધારો, હવે એનું જો ભાડાનું ઘર હોય, તારું વર ઘર ક્યાં છે? એ તો ભાડાનું છે, તારું ઘર થશે ત્યારે આવીશ. અને એનું ઘર થઈ જાય. આવી રીતે વ્યંગમાં પણ એ ગમત કરીને બધાનું કલ્યાણ કરતા. કમળાશંકરને કહું કે તું રખડું છો છું, તને નોકરી ક્યાં મળી છે? તને નોકરી મળશે અને જે ગામમાં નોકરી મળશે એ ગામમાં હું આવીશ. કમળાશંકર તો આનંદ પામી ગયો. ભગવાનના આશીર્વાદ લઈને પાછો એ સરખેજનો વતની હતો એટલે સરખેજ ગયો. જ્યાં બહારનું ઉઘાડે છે ને કે ત્યાં પરબળિયું પડેલું એક કાગળ, એને પરબળિયું તોડીને વાંચ્યો તો એ નોકરીનો ઓર્ડર હતો કે નજીકમાં કલોલ તાલુકામાં સહીજ નામનું ગામ છે, એ ગામમાં એને શિક્ષક તરીકેની નોકરી મળી છે. બહુ ખુશ થઈ ગયો. કમળાશંકર તો સહીજ ગયો, નોકરીમાં હાજર થઈ ગયો, ઘર રાખ્યું અને બધી રીતે બરાબર થયું. એટલે પછી નારેશ્વર આવ્યો કે બાપજી આપે કહ્યું હતું ને કે તને નોકરી મળશે અને જે ગામમાં મળશે એ ગામ આવીશ. હવે ભગવાન સહીજ ગામમાં મને નોકરી મળી ગઈ છે અને બહુ સુંદર ગામ છે, આપનું વચન પાળો. અમારા ગામથી સિદ્ધનાથ નામના નજીકમાં એક મહાદેવનું મંદિર છે, એકાંત જગ્યા છે, આપણને ગમશે, માટે પધારો. બાપજી કે હું ચાલ તારે આવું છું. અને બાપજી સહીજ આવી અને સિદ્ધનાથમાં મુકામ કર્યો. ગામથી 1/2 માઇલ દૂર છે આ જગ્યા. પેલો બ્રાહ્મણ સવારમાં ભિક્ષા બનાવીને બાપજીને આપે, કરાવડાવે અને પછી એની શાળે જાય. અને બાપજી આખો દિવસ પોતાની મસ્તીમાં, પોતાની સમાધિમાં ધ્યાનમાં રહે. થોડા દિવસ થયા અને પેલા કમળા શંકર ના પત્ની ને કોઈ પ્રેત હોય કે કોઈ બાધા હોય પણ એકદમ અત્યંત દુઃખ થયું. એવી પીડા થઈ કે બિચારી બચી જ ના શકે એવી થઈ. આંખ બની ગઈ બાવરી અને કચ કચાવે દંતો, પેટમાં અન્ન ટકે નહી અને પીડા પામે અનંત. તનડું ક્રૂશ થઈ ગયું, બેઠું ના રેવાય, ઊડી ઉતરી આખડી અને બોલવું ના સંભળાય. ડાક્ટર વૈદ્યો ની કેટલી દવાઓ કરી પણ પીરી ને મળતું નથી. પેલો કમળાશંકર બાપજી ની આગળ એક હરખ પણ કાઢતો નથી કે મારી પત્ની આટલી માદી છે એ વાત પણ કરતો નથી.